પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 312 અને 313 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 46.
રાગથી જરા પણ જુદા પણ અને પરદ્રવના ભોગના કાળમાં પરદ્રવથી જરા પણ જુદા પણ પોતાનું જુદા પણ જીવને અનુભવ ગોચર થતો નથી. જુદાપણું તો અનુભવ ગોચર થતું નથી, પણ પોતે રાગરૂપ અને પરદ્રવ્યમય થઈ રહ્યો હોય, થઈ ગયો હોય એવું એને એકમેકપણે અનુભવ થાય છે. એક મરતું તીખું લાગે છે, કોઈ પણ સ્વાદ લ્યો તો જાણે એ ઉદગળનો સ્વાદ જીવમાં આવતો હોય. ઠંડી ગરમી જીવને લાગતી હોય, અનેક પ્રકારે પૂજગળના ભાવો, પૂજગળની અવસ્થાઓ જીવને થતું હોય, જીવને લાગતું હોય, જીવમાં થતું હોય એવો અનુભવ એકમેકપણે થાય છે. અનુભવને તપાસે તો કહેનારની વાત સત્ય લાગે, એમ જ લાગે છે. તેમાંથી એવું પરિણામ છે, તેમાંથી કરવું એવું પરિણામ નથી ને કરવું છે એ પ્રશ્ન નથી, પણ એવું પરિણામ છે. તેમાંથી જુદું પડવું છે કે આ રીતે જુદું પડાય છે કે હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું, આ રીતે જુદું પડાય છે. જેમ રાગાદી ભાવ અવસ્થામાં પ્રવર્તી રહ્યા છે વિભાવ ભાવ, તેમ જીવની અવસ્થામાં જ્ઞાન પણ પ્રવર્તમાન છે. જે જ્ઞાન પ્રવર્તમાન છે એમાં કયા પદાર્થ સંબંધીનું જ્ઞાન પ્રવર્તમાન છે એમ લેવાનું નથી. જે સૂક્ષ્મથી સમજણ થઈ છે અહીંયા નડે છે કે અત્યારે તો અમારું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન રૂપે કામ કરે છે, અત્યારે અમારું જ્ઞાન મિથ્યા જ્ઞાન થઈને કામ કરે છે. તો મિથ્યા જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન એમાં હું જ્ઞાન સ્વરૂપ છું એમ કેમ લેવું? આ એને જાણ્યું છે, એને ખબર નથી મિથ્યા જ્ઞાન શું છે એવી કાંઈ એને ખબર નથી. પણ એને જે જાણ્યું છે એનો એને વચમાં અયથાર્થતા આડી આવે છે. એ જાણપણાની અયથાર્થતા છે એ ઊભી થાય છે. પણ હું જ્ઞાન માત્ર જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન માત્ર કહો કે માત્ર જ્ઞાન કહો, એમાં જ્ઞાન આ બધું જાણે છે એ વાત કહેવા માંગતા. જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તે છે એવું પણ જ્ઞાન કહેવા માંગતા નથી. જ્ઞાન મતિ જ્ઞાન રૂપ છે, જ્ઞાન શુદ્ધ જ્ઞાન રૂપ છે, અથવા જ્ઞાન સૂક્ષ્મ ભાવે કર્મના સૂક્ષ્મ જનિત છે એમ પણ કહેવા માંગતા વગેરે. જ્ઞાન એટલે જ્ઞાન સામાન્ય જ્ઞાન માત્ર, માત્ર હું જ્ઞાન સ્વરૂપ છું કે જે જ્ઞાનમાં જ્ઞાન જ જણાય, જે જ્ઞાનમાં સિવાય જ્ઞાન બીજા કોઈ પણ તત્વનો અભાવ હોવાથી એને માત્ર જ્ઞાન એમ કહેવામાં આવે છે. એટલે કે એ જ્ઞાનમાં કોઈ પણ જ્ઞેય નથી. સાથે પ્રવર્તતો રાગાદી ભાવ જે જ્ઞેય રૂપ છે એ પણ જ્ઞાનમાં નથી, અને રાગના વિષયભૂત અન્ય પદાર્થો જળ એ પણ જ્ઞાનમાં એનો પ્રવેશ નથી. માત્ર જ્ઞાન સ્વરૂપ છે એમ કહો, અથવા હું ભિન્ન જ્ઞાન સ્વરૂપ છું એમ કહો, કહેવાનું તાત્પર્ય તો એક જ છે, એમ જુદું પડવાનું છે થોડું એ વિચારવા યોગ્ય છે કે આવો વિચાર કર્યા કરવો અથવા આવો વિકલ્પ કર્યા કરવો કે હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું, હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું, તો જ્ઞાન માત્ર સ્વરૂપ છું અથવા બિન જ્ઞાન સ્વરૂપ છું એવો માત્ર વિચાર કર્યા કરવો, એમ જુદું પડવાનું છે. અહીંયા એમ લીધું ને શબ્દ તો આ રીતે આવે છે કે હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ જુદું પડવાનું છે, એમ એટલે કેમ? આ સવાલ છે. જે વિચારવું છે એ આખું વિચારવું કે એમાં માત્ર વિચાર વિકલ્પની પ્રવૃત્તિ નથી, ભલે વિચાર વિકલ્પ હો ખરા પણ એટલી જ માત્ર પ્રવૃત્તિ કરવાની છે એમ નથી. જે ભાવ પ્રવર્તમાન છે એ ભાવના અનુભવને એ તો પોતાની દશામાં પ્રવર્તમાન છે ને, જ્ઞાનનો પર્યાય પોતાની દશામાં પ્રવર્તમાન છે, એ પ્રવર્તમાન ભાવના ભાવ અનુભવરૂપ છે, અનુભવ ગોચર છે, એના અનુભવમાં હું છું કે નહીં, કેમ કે છું એમ લીધું છે ને, હું છું એમ લીધું છે, જ્ઞાન માત્રપણે હું છું એમ લીધું છે, જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર કરતા આખું વાક્ય લીધું છે, અસ્તિત્વ આવી જાય છે, પોતાપણું આવે છે, એટલે વિચાર વિકલ્પથી આગળ કોઈ એવી પ્રક્રિયા છે કે જેને અનુસરીને થવું એને અનુભવ કહે છે, અનુસરીને થવું એને અનુભવ કહે છે. જ્ઞાનને અનુસરીને થવું, આત્માને અનુસરીને થવું, એવું થવું હોવું, થવું એટલે હોવું, એવું છું પણ એની અંદર પોતાપણે બહુ પુરુષાર્થનો અથવા સ્વકાર્યનો રહસ્યમય વિષય છે. આ આત્મકાર્યનો આ રહસ્યમય વિષય છે. જીવે બધું કર્યું છે, જપ તપ આદિ અનેક બાહ્ય વાતો તો ઘણી કરી છે, પણ શાસ્ત્ર સ્વાધ્યાય અને તત્વજ્ઞાન પણ એને ઘણા કર્યા છે. કાંઈ બાકી રહ્યું હોય, એ બધું કરવા છતાં કાંઈ બાકી રહ્યું હોય તો આ બાકી રહ્યું છે. હું જ્ઞાન માત્ર સ્વરૂપ છું પડવાનું એને બાકી રહ્યું છે. માત્ર સ્વરૂપ છું એમ તું વિચાર કરજે, વિકલ્પ કરજે, કેમ કરવું, કઈ રીતે કરવું, એનો આ સીધો ઉત્તર કે તારા પરિણામમાં એકત્વ થઈ રહ્યું છે. હવે એકત્વ થઈ રહ્યું છે એમાંથી જુદું પડવાનું છે. સ્પષ્ટ વાત સમજણ આ છે. કેમ જુદું પડવાનું છે, કઈ રીતે જુદું પડવાનું છે, કે હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ જુદું પડવાનું છે. તો હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ જુદું પડવાનું છે એમાં એવો અમારે માત્ર વિચાર કરવો, એવો વિકલ્પ પેદા કરવો, કેમ જુદું પડવું, આટલો પ્રશ્ન. કેમ કે અમને તો એમ લાગે છે કે બસ વિચાર પેદા કરવા સિવાય અમે બીજું શું કરી શકીએ. એક વિચાર ચાલ્યા કરે છે, આત્માનો વિચાર કહો, વિજ્ઞાનનો વિચાર કહો, ચતુર્જ્ઞાનના અનેક વિષયો જે વિભિન્ન પડખાઓ છે એનો વિચાર કહો, એવા બધા વિચાર જરૂર ચાલે છે. અને વિચાર ચાલે એ સિવાય બીજું કાંઈ વિચારથી અતિરિક્ત વિચારથી બીજું કાંઈ થાય તો કેમ થાય ને કેવી રીતે થાય, આ એક રહસ્યમય પ્રશ્ન છે. બધું કરવા છતાં જે કાંઈ નથી થતું એ આ નથી થતું. બધું કરે છે એટલે એ સિવાય બાહ્યમાં બધું કરે છે, જેની જે પ્રકારનું જોર હોય એ પ્રકારનું બારમાં ક્રિયા જ કરે. શરીર બળ હોય તો શરીરના પ્રયોગો, બુદ્ધિ બળ હોય તો બુદ્ધિના પ્રયોગો, બહારમાં બીજા સંયોગોનું બળ હોય તો એ અનુસારના પ્રયોગો, અનેક પ્રકારના કાર્યો એ બધું જીવોને થાય છે. પણ જુદું પડવું છે એકત્વ પરિણામમાંથી, અનાદિની એકત્વની ગાંઠ છેડી છે, અને ભિન્ન પડવું છે એ કઈ રીતે પડવું એને એક વચનમાં એનો સમાવેશ છે. જ્યાં સુધી હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એવા ભાવે જુદું ન પડાય ત્યાં સુધી આ જગ્યાએ આ જ વિષયમાં આ પ્રકાર કેમ કરીને આવે એ વિષય છોડીને એને બીજે ક્યાંય જવું જોઈએ. એક તો એનું એનો ભાવને ક્ષેત્ર તો મર્યાદિત થાય કે ક્યાં કાર્ય કરવાનું છે, કે જુદું પડવાનું છે એકત્વ થયેલું છે ત્યાંથી જુદું પડવાનું છે ક્યાં કાર્ય કરવાનું છે, એમ કરવાનું છે કે હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ જુદું પડવાનું છે. બહુ સુંદર વિષય છે અને એકદમ મુદ્દાની વાત છે. બીજી બધી વાત આથી ગૌણ છે. બીજી બધી વાત તો જુદી જુદી જગ્યાએ ફસાયો છે એને તાત્કાલિક એનો ખુલાસો મળે ને એનો ફસામણનો પકડ ઢીલી થાય એના ભાવમાં, એટલા પૂરતી મર્યાદિત વાત છે. પણ સરવાળે એ બધું થયા પછી પણ જો જ્ઞાન માત્રપણે પોતાનું અસ્તિત્વ ગ્રહીને જુદું પડવામાં ન આવે તો કોઈ રીતે સ્વકાર્યની શરૂઆત થાય એનું અહીંયા જે કાંઈ છે અહીંયા ઊંડું ઉતરવાનું છે એટલું એને એ પણ નિશ્ચિત કરી નાખ્યું, નક્કી કરી નાખ્યું કે અહીંથી આગું પાછું જઈને ક્યાંય કાર્યને ડોળી નાખવાનું કે બગાડી નાખવાનું નથી. બહુ મુદ્દાની વાત નથી આવી, વાત મુદ્દાસરની આમાં આવી છે, બહુ મોટી વાત છે. એના ઉપરના પણ દુર્દેવના પ્રવચન બહાર પડશે. હવે તો એ વચનો પરોક્ષ થઈ ગયા. આપણે લોકોએ તો ગુરુદેવને પ્રત્યક્ષ સાંભળ્યા છે એ અસાધારણ વિશિષ્ટ વાત થઈ ગઈ થઈ ગઈ ને ભૂતકાળ. અને તેથી તેઓ કેવા ભાવથી, કેવા અભિપ્રાયથી, કેવી શિષ્ટાથી, કેવી રીતે કહેતા હતા એ સ્મૃતિથી પણ સ્પષ્ટ જ્ઞાનમાં આ ભાવ પર્યંત તો આવી શકે એમ છે. ભવાંતરની વાત બીજી છે એમ કે પ્રાય ભવાંતરમાં સ્મૃતિની વિસ્મૃતિ થઈ જાય છે. જેમ કે અત્યારે ગત ભવોને ક્યાં કાંઈ યાદ આવતું નથી, પણ આ ભાવમાં અને તે પણ ગુરુદેવની વાણી રહી ગઈ છે, શેપમાં પાછી રહી ગઈ છે. એટલે એમનો જે પડકાર છે, એમનો જે રણકાર છે, એમની જે કહેવાની ભાવ ઉઠાવવાની જે શૈલી છે એ હજી પણ વચનપણે તો હજી પણ ઉપલબ્ધ છે. બહુ મોટી વાત છે. પ્રત્યક્ષ વાત એથી વિશેષ છે, પરોક્ષ અને પ્રત્યક્ષનો જે આંતરો છે એ તો કોઈ રીતે ભાંગી શકાય એવું નથી. પણ અહીંયા આ વચનોનો લાભ પ્રત્યક્ષ અનુભવ આપણે કર્યો હોવાથી એ સ્મૃતિથી લઈ શકી આમ કહેતા હતા. વચનની શૈલી તો છે એટલે એ જ્ઞાન અંતર કાપી શકે છે, થોડું પણ અંતર એમાં કાપી શકે છે. બીજો શું છે, ભગવાનના પ્રતિમા દર્શન તો આપણે કરીએ છીએ અને ભગવાનના પ્રતિમા સેવા હોય આપણને જ્ઞાનમાં છે, ખ્યાલમાં ભગવાનના પ્રતિમા છે. હવે ઘરે આપણે નમો અયંતાન ભગવાનની સ્તુતિ કરી રહ્યા અને જીવા જીન પ્રતિમા છે એ સ્મૃતિ થતા જ્ઞાનમાં આકૃતિ આવે એમ સ્મૃતિ રૂપે અમે આકૃતિ આવે. છતાં પણ પ્રત્યક્ષ દર્શન અને પરોક્ષ સ્મૃતિ એનો જે તફાવત છે એ ભાંગી શકાય. કેમ કે ત્યાં ચૈતન્યનું અસ્તિત્વ છે, ત્યાં ચૈતન્યનું અસ્તિત્વ છે. બહુ મોટી વાત, ઘણી મોટી વાત છે, સામાન્ય વાત નથી. કોઈ એમ કે ચૈતન્યનું અસ્તિત્વ છે તો એમાં બીજો શું ફેર પડે છે, અને એમ કહેવામાં આવે કે બહુ મોટો ફેર પડે છે એ કઈ રીતે, બહુ સ્પષ્ટ રીતે કહી શકાય નહીં, સમજી શકાય નહીં. કે કોઈ પણ આત્મા નો ક્યારે સર્વનાશ તો નથી, ફક્ત સંયોગ વિયોગનો પ્રશ્ન છે. હવે જે ઘરમાં જે પરિવારના સભ્યો સાથે અનેક વર્ષો સુધી સંયોગપણે રહેવાનું થાય છે તે જ પરિવારના સભ્યનું નિધન થતાં આકાર શરીરનું હજી મોજૂદ હોય, હજી અંતિમ ક્રિયા કરી ન હોય, પણ એ આત્માનું અસ્તિત્વ નથી એવું જે જ્ઞાન અને ભાન એમાં વિકલ્પ કરવો પડે છે ને, આનું અસ્તિત્વ નથી, અસ્તિત્વ નથી, અસ્તિત્વ નથી, શું ચાલે છે ત્યાં? વિકલ્પ વિનાની કઈ ક્રિયા ચાલે છે? કોઈ ચાલે છે કે નહીં? એટલી વિકલ્પવાળી ક્રિયા છે એવું કાંઈ નથી. ભલે તે આત્માનું અસ્તિત્વ સ્વર્ગ આદિ ગમે ત્યાં હોય, કોઈ પણ ક્ષેત્ર, પણ અહીંયા સંયોગ નથી એની અસર કેટલી છે? એ પ્રત્યક્ષ પરોક્ષની અસર બહુ મોટી છે, જબરદસ્ત વિષય છે. ત્યારે તો શ્રીમદજી એ નાખ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ તમને હું કરો છો જીનો ઉપકાર. જીનેન્દ્ર ને ગૌણ કર્યા છે, બીજાને ક્યાં વાત કરી શકે? સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત લીધું ને. આચાર્ય ના વચ નો એક બાજુ હો, જીનેન્દ્ર ના વચ નો પણ જો ટોક્ષ હોય તો પણ એ પ્રત્યક્ષ દેશના ઉપકાર થઈ શકતા નથી. એ વિષય જો તને ન સમજાતો હોય તો તને આત્મહિત નો વિચાર સુદ્ધા પણ નથી, એમ અમે સમજીએ છીએ. આત્મહિત તું કરે છે વાત નથી, તારો વિચાર ને અભિપ્રાય આત્મહિત નો છે એ વાત અમે સંમત કરતા. કેટલું બધું વજન છે, ઘણું વજન છે. પ્રત્યક્ષ અને પરોક્ષતા ઉપર છોડું એ વિષય સાહિત્ય તૈયાર થાય. પ્રત્યક્ષતા શું ચીજ છે, એના ગુણ શું છે, અને પરોક્ષપણો એનું ગુણ શું છે, અથવા આપસના જે કોઈ ફેર છે, બે ગુણ વચ્ચેનો જે કોઈ ફેર છે, આ તો ગુણ જ લેવો છે ને. વચનો છે એ જ્ઞાનીના વચનો, આચાર્યોના વચનો નિમિત્ત ગુણ થવાનો. હવે એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે ભેદે એ વિષયને વિચારવાનો, એ વિષયની અંદર એકદમ પ્રેક્ટિકલ સાઈડમાં છે. ખરેખર જોવામાં આવે તો એ વિષય તમને પ્રત્યક્ષમાં શું અનુભવ થાય છે અને પરોક્ષમાં શું અનુભવ થાય છે એની સમજ, એ સમજમાં કેટલા પડખાની વિશાળતા છે અને એ પ્રકારનું ઉડાણ શું છે એ વિષયનો એને એ સ્પષ્ટ વિષય છે. આ જ વિષયને માત્ર વિચારની ભૂમિકામાં રાખી શકાય એવો નથી. આમનામ વિચાર્યા કરે, હું જ્ઞાન માત્ર છું, હું જ્ઞાન માત્ર છું, હું ભિન્ન છું, હું જ્ઞાન કરું કે ભિન્ન છું, ભિન્ન છું હું વિચાર્યા કરું, એટલી એની હદ છે. ભલે કે અત્યાર સુધી બધી વાત વિચારના કાર્ય સુધી મર્યાદિત અને સીમિત રાખી હોય તો પણ હવે ત્યાંથી એક ડગલું આગળ ભરવાની વાત છે. વિચારથી એક ડગલું આગળ જવાની વાત છે અને તે રહસ્યમય વિષય છે. આત્માની અંતરની મૂળ ભાવનામાં કેટલી હદે જીવ આવે ત્યારે આ પ્રયત્નમાં આવે છે. ખરેખર તો આ પ્રયત્ન અહીંથી શરૂ થાય છે. હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એ માત્ર વિચારનો નહીં પણ પ્રયત્નનો વિષય છે. અહીંયા પ્રયત્ન પ્રધાન થવું છે, અથવા કોઈ પણ જીવ પ્રયત્ન પરાયણ આ રીતે થાય છે એમ જણાય છે. પુરુષાર્થ કેમ કરવો એ અહીંયા બતાવે છે. આ સહન પ્રવચનો ગુરુદેવ ના થયા છે. અકર્તા ભાવે એ તો હા પ્રયત્ન કરવો 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 એ પ્રશ્ન નથી, કરવો એ પ્રશ્ન નથી, પણ ભાવના જેની ભાવના હોય છે એને થયા કરે છે, થઈ આવે છે. કોઈ પણ કાર્ય કરવું એમ કરવાના વિકલ્પ થી બધા કાર્યો કરવામાં આવે છે, અને કાર્ય થાય છે ત્યારે કરવા સંબંધી નો વિકલ્પ ચાલુ રહે છે એમ તો પ્રત્યક્ષ અનુભવ થી પણ જોવામાં આવતો નથી. એમ છે કે ને ત્યારે શું કેમ એમ થાય છે કે જે તે કાર્ય કરવાની જે ભાવના બંધાયેલી છે એ ભાવનાને વશ પરિણામનો પ્રવાહ સહજ જ પ્રવાહિત રહે છે. આમ બને બરાબર છે. તો અહીંયા જેને આત્મકાર્ય ઘણું અંતરની લગ્નીથી અંતરની વિશેષ ભાવનાથી અપૂર્વ ભાવનાથી આત્મકાર્ય કરવું છે એવી સ્થિતિમાં જે જીવ આવ્યો છે તે જ પ્રયત્નમાં શરૂઆત કરી શકે છે, નહીંતર પ્રયત્નના ક્ષેત્રમાં એની શરૂઆત થતી નથી. એનું બધું કાર્ય વિકલ્પ અને વિચારની મર્યાદામાં રોકાયેલું બંધાયેલું અવળાયેલું રહી જાય છે, કે જેનું કાંઈ કાર્યગત પણ નથી એવું અનંત પાર કરી શકે, એનું કોઈ કાર્યગત પણ નથી. એનો ભૂમિકા છે, પૂર્વ ભૂમિકા છે, એ શરત સહિતની વાત છે. એ પ્રકાર જ્યાં સુધી જીવમાં ઉત્પન્ન ન થાય એટલે એને આત્મહિત ન થાય એ વાત એ ચલાવી શકે નહીં. એ સ્થિતિ આવે તો જ એ આત્મિક પુરુષાર્થમાં પ્રવર્તમાન થઈ શકે, એની શરૂઆત કરી શકે, નહીતર આત્મિક પુરુષાર્થનું ઉત્થાન થતું નથી. અને જેટલો પુરુષાર્થ છે એટલો એનો બહુ મોટો વિચારની સીમામાં રહે છે, કે જેનો પરમાર્થ છે કાંઈ ગુણ ગણી શકાય નહીં, કોઈ ગુણ ન ગણી શકાય, એનો કોઈ લાભ ન મળી શકાય. પછી સંતોષમાં નથી, બીજું અસુખ ન કર્યું અને શુભ તો કર્યું, ઘરે રોકાણો હતો કને જ વિચાર કરત, એ દુકાને ગયો તો દુકાનના અને ઘરે હોત તો ઘરે અનેક વિચારો કરત, એના કરતા મંદિર આવી અને શાસ્ત્રનો સ્વાધ્યાય તો કર્યો એનો કાંઈ અર્થ નથી. ખરેખર એનો કાંઈ બહુ અર્થ છે. આમ જુદું પણ પુરુષાર્થની વાત લઈએ આમ જગ્યાએ પુરુષાર્થની વાત કરે છે. પુરુષાર્થ આમ કરવાનો છે, સ્વરૂપની પૂરી ભાવના સહિત જ્ઞાનથી જુદો પડ, જ્ઞાન માત્ર હું છું એમ તારા સ્વાનુભૂત્યા ચકાસતે, જે સ્વને અનુસરીને ભૂત નામ થઈ રહ્યું છે એવું જે જ્ઞાન ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ, ચૈતન્ય અનુવિધાયી અનુવિધ એનું જે સમૂહ છે એને અનુસરીને પણ, અને તે પણ એમાં વિધિ લીધી છે, વિધાયી લીધો છે, માત્ર અનુભૂય નથી લીધો, અનુવિધાયી લીધો છે. ભાષામાં પણ એનો કોઈ વાચકમાં વાચ છે કે નહીં એનો, જીવા જ્ઞાન ને ગ્રહી ને જુદું પડવાનું છે. જ્ઞાન માત્ર પણ પોતે છે એમ જુદું પડવાનું છે. હવે એ જુદું પડવાની જે પ્રયત્નની વાત છે એમાં પ્રથમ જ્ઞાન માત્રથી ઓળખાણ થાય છે, પણ જ્ઞાન માત્રથી એ વાત પણ સાથે સાથે ના લઈ લીધી છે. કેમ કે ઓળખાણ વિના પ્રત્યક્ષ જુદું પડવાની પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી. ગોસળિયાની જેમ જીવ વિભાવમાં ભેળસેળ થઈ ગયો છે એ ગોસળિયાને ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા. ગોસળિયો કરીને કોઈ ભૂલકણો માણસ છે એ પોતાને ભૂલી જતો હતો. છોકરો છે ગોસળિયો એનો દ્રષ્ટાંત છે, પોતે છોકરો પોતાને ભૂલી જતો હતો. એની માને ખ્યાલ આવ્યો કે આ છોકરાને હદબારની વિસ્મૃતિ છે, એટલે પાગલ થઈને ગોસળિયો ક્યાં ગયો, ગોસળિયો ક્યાં ગયો એમ કરે, પોતાને પોતે ગોસળિયો ક્યાં ગયો એમ કરે. એટલે એને એની માએ દોરો કાઢ્યો. ગોસળિયો ક્યાં ગયો એની આકુલતા એને થાય કરે, ગોસળિયો ક્યાં ગયો, મારો ગોસળિયો ખોવાઈ ગયો એમ જયારે એને થાય એને કાંડા ઉપર નજર પડે. હા હું અહીંયા ગોસળિયા તરત જ ભાન એક વાળા છોકરાનું દ્રષ્ટાંત. ગોસળિયાની જેમ જીવ વિભાવમાં ભેળસેળ થઈ ગયો છે એટલે પોતે જ ખોવાય, પોતે જ જ્ઞાનમય માત્ર જ્ઞાનમય જીવ માત્ર જ્ઞાન સ્વરૂપી છે એ જાણે કોઈ છે. અને હું ફલાણો ફલાણો છું એ એટલું એવું થઈ ગયું છે, એક મિનિટ ભેળસેળ થઈને એ જ સર્વસ્વ છે, જાણે પોતે જ્ઞાનની જીવ જ નથી. જેમ ગોસળિયાએ કાંડે બાંધેલા દોરા તરફ નજર કરી પોતાને જુદો ઓળખી લીધો, અરે આર્યો હું ગોસળિયો આર્યો, જ્યાં કાંડે દોરો જોયો ત્યાં હું ગોસળિયો આર્યો, તેમ જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ કરી એ દોરો નથી જોતો, આખું પોતાનું અસ્તિત્વ એને આવી જાય છે. જ્યાં એ દોરો જોવે છે કાંડાનો, આર્યો હું ગોસળિયો, દોરાને એકલાને જોવે છે તર્ક કરે છે ને કે તમે જ્ઞાન 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 કરો છો પણ એ તો પર્યાય છે, આ એક પર્યાય નથી, એમાં આખો આત્મા છે. અને વાંચેલું સાંભળેલું યથાર્થપણે સૂક્ષ્મમાં આવેલું નડે છે ભાઈ, તને નડે છે એ પર્યાય પર્યાયની વાત એમાં નથી, એમાં આખા આત્માની વાત છે. શૈલી સરસ આવી છે કે તેમ જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ કરી હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન દોરા તરફ જ્ઞાન નો અંશ છે ને, ત્યાં તો વર્તમાન વ્યક્તિ તો અંશ છે, એટલે એને દોરો લઈ લીધો, એને દોરો કહી લીધો. તેના તરફ લક્ષ કરી એટલું ન કહ્યું, યથાર્થ લક્ષ કરીને બીજો યથાર્થ લક્ષ કેમ થતું છે કે આવું પણ બુદ્ધિમાં ધારી લે એનું નામ અયથાર્થ લક્ષ છે. જે કાંઈ કહેવામાં આવે, જે કાંઈ સમજાવવામાં આવે અને એ જેમ અત્યાર સુધી એને અયથાર્થપણે એની સમજણની ધારણા કરી લીધી છે, એમ આ વિષયમાં પણ ઓળખાણના વિષયમાં ભેદ જ્ઞાનના વિષયમાં અનુભવના વિષયમાં આ બધું આમ એમ એક વિચારથી એ વિષયને ધારી લે, એ અયથાર્થ લક્ષ થાય. એ લક્ષ સાચો નથી. એટલે શબ્દો તો કેટલા એવા છે કે તેમ જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ કરીને, એટલા સીધો પ્રેક્ટિકલ લીધો છે કે આ ચાલતો જે જ્ઞાનનો પર્યાય, જ્ઞાનનો દોરો છે, તેનું યથાર્થ લક્ષ કરવું. એટલે એ જ્ઞાનને જોતા આખો જ્ઞાનમય, અખંડ જ્ઞાનમય આત્મા પ્રતિભાસ થાય, એને ઓળખાણ કહેવામાં આવે છે. પ્રતિભાસને ઓળખાણ કહી છે. જેવો છે તેવો ભાસવો તે પ્રતિભાસ. એ પ્રતિભાસનો સાદો ભાષા, સાદો શબ્દ ઓળખાણ એમ કહેવામાં આવે છે. એવું યથાર્થ લક્ષ કરી, એ લક્ષ થતાં હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું. જો એટલા શબ્દો ફરીને દોરાવ્યા છે, એ લક્ષ થતાં, એ લક્ષ કરતાં હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ પોતાને જુદો ઓળખી લેવાનો છે. એમ પોતાને જુદો ઓળખી લેવાનો એનો એ રીતે જ્ઞાન માત્ર હું છું એમ જ્ઞાન દોરાથી ઓળખાણ નામ આખા અખંડ આત્માનો પ્રતિભાસ થાય, એને યથાર્થ લક્ષ કર્યું એમ કહેવામાં આવે છે. ઓળખાણ થયા પહેલા કોઈ વાત સહજપણે અવસ્થામાં વિકસિત થાય, મોક્ષ માર્ગ પ્રતિ કાંઈ પણ એક બગલાનો વિકાસ થાય એ બધું. કેમ કે પોતે કોણ છે એની જ્યાં ઓળખાણ નથી, ત્યાં એ વિષયમાં કોઈ પણ વાતની યથાર્થતા રહે એ પ્રશ્ન જ રહેતો. એકત્વ પરિણમન થઈ રહ્યું છે ત્યાંથી કઈ રીતે ઉપડવું, એટલે કોઈ પણ મિથ્યા દ્રષ્ટિને એકત્વ પરિણમન થઈ રહ્યું છે એમાંથી કઈ રીતે ઉપડવું. માર્ગ કાપવામાં સજ્જન સાથીદાર હોય તો માર્ગ સરળતાથી કપાય છે. વ્યવહારિક રીતે પણ બે પાંચ માઇલ ચાલીની જમીન હોય અને પોતાને અનુકૂળ હોય એવો સહવાસ હોય, એવી કંપની હોય, મારા સાથે આવો ને ભાઈ જરા કંપની રહેશે, રસ્તામાં તમારી કંપની હશે તો ઠીક રહેશે. અથવા સજ્જન સાથીદાર હોય તો માર્ગ સરળતાથી કપાય છે. પંચ પરમેશ થી સર્વોત્કૃષ્ટ સાથીદાર છે. પ્રથમ તો પંચ પરમેશ થી ને ગમે ત્યાં પણ સાથે રાખી શકે, કેમ કે એ તો એની સ્મૃતિનો સ્થિતો વિષય થાય છે. સામાન્ય રીતે જૈન દર્શનમાં અને સામાન્ય રીતે સંપ્રદાયમાં પણ કોઈ પણ કાર્યમાં આદ્ય મંગળી પંચ પરમેશ્વરથી કરવામાં આવે છે. બધે જ પંચ પરમેશ્વર પહેલા કોઈ નહોત્માઓ રાજા હોય શ્રીમંત હોય એવા અનેક જગ્યાએ ભગવાનની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું, એટલે કોઈ પણ કાળનો એને ઉદય અનુસાર આરંભ થાય તો પણ એને પ્રથમ ચાલતા ને ચાલતા અરિહંત નું દર્શન થાય, ભગવાન નું દર્શન એ ઘરની અંદર મકાનોની અંદર મહેલોની અંદર એ રીતે એની વ્યવસ્થા રાખવામાં આવે છે. પંચ પરમેષ્ઠી સર્વોત્કૃષ્ટ સાથીદાર છે. પંચ પરમેષ્ઠીને તું સાથે ને સાથે રાખજે. એમ છે કે જ્યારે કેવળ જ્ઞાનની દશા તીરમાં ગુણ સ્થાનની અરંત દશા જીવને પ્રગટ થાય છે ત્યારે તો એને વિચાર વિકલ્પ એવું કાંઈ કરવાનો પ્રશ્ન રહેતો રહે. એ તો પોતે જ પરમેશ્વરી પદમાં વિરાજમાન થઈ જાય છે. પણ જ્યાં સુધી છદ્મસ્થ હોય છે મુનિ પણ પંચ પરમેશ્વરીની સ્તુતિ કરે છે. છદ્મસ્થ મુનિરાજ હોય આચાર્ય હોય તો પણ એ પંચ પરમેશ્વરીને સ્મરે છે, એનું સ્મરણ કરે છે. કેમ કે રાગ છે, વિકલ્પ છે, ઉદયનું ઉત્થાન છે, ઉદય ભાવમાં ઉત્થાન છે, એ પંચ પરમેશ્વરીને એનું સ્મરણ કરે છે, એની સ્તુતિ કરે છે, એની ભક્તિ કરે છે, એ વગેરે પ્રકાર મુનિ દશા પર્યંત ચાલુ રહે છે. ભલે બીજા નીચીની કક્ષાના શુભભાવોમાં મુનિ ન પ્રવર્તે પણ પંચ પરમેશ્વરીનું સ્મરણ પૂજન સ્તવન ભક્તિ આદિ તો મુનિઓને પણ હોય છે. એ માર્ગ કાપવામાં સાથીદાર લીધા છે. શું કહ્યું છે? માર્ગ કાપવામાં સાથીદાર, અને તે પણ સજ્જન સાથીદાર. સજ્જન શબ્દ છે એ સત વત્તા જન એમ સંધિનો છે, સોનો જળ થઈ ગયો છે. એ ભાષાના નિયમો છે કેટલાક કે જેમાં સંધિ થતા શબ્દ અક્ષર ફરે છે. સત વત્તા જન એટલે કે સજ્જન. જે જણ આપણે ગુજરાતીમાં જણ કહીએ, જે જનમાં સત છે, સત પ્રગટ છે, એને સજ્જન કહેવામાં આવે છે. લૌકિકમાં જેનો વ્યવહાર સારો છે, ચોખ્ખો છે, યોગ્ય છે, પ્રમાણિક છે, એને સજ્જન કહે છે. એનો લૌકિક રૂઢિ અર્થ છે. એનો ખરેખરો અર્થ જ્યાંથી એ શબ્દ ઉતરી આવ્યો છે કે ક્યાંથી ઉતરી આવ્યો છે, કે જેને સત પ્રગટ્યું છે, જેને ત્રિકાળી સત પ્રગટ અનુભવ ગોચર વર્તે છે, તેને સજ્જન કહેવામાં આવે છે. એ સજ્જન છે, સતજન છે અથવા સજ્જન છે. શ્રીવાદી પંચ પરમેશ્વરી તે સર્વોત્કૃષ્ટ સાથીદાર છે. આ કાળે આપણને ગુરુદેવ ઉત્તમ સાથીદાર મળ્યા છે. પુસ્તક રચાયું છે ત્યારે ગુરુદેવની ઉપસ્થિતિ હતી. એટલે એમ કહ્યું છે કે આ કાળે આપણને ગુરુદેવ ઉત્તમ સાથીદાર મળ્યા છે. પરોક્ષ કરતા પ્રત્યક્ષનો મહિમા વધારે છે. વિચાર પ્રવર્તે છે અત્યારે આપણા સમાજમાં પણ એ મતભેદ વાળો વિચાર પ્રવર્તે છે. આચાર્યો છે એને શું ગમું નથી. નથી કરાતા, આચાર્યો ગૌણ થઈ જાય છે એવું શું બને છે કે નહીં, એવું બનતો આમાંથી વચનામૃત માંથી વચનામૃત નો વિષય ગુરુદેવના જ્ઞાનમાં આવ્યો ત્યારે એમણે એમ કહ્યું કે આ બહેનની વાણી નથી પણ આ કેવળીની વાણી છે. ત્યારે એક વચન બહાર પડે ત્યારે યોગ્યતા અનુસાર એ સંબંધીના ભિન્ન ભિન્ન જીવોને વિભિન્ન વિકલ્પો આવવા સંબંધિત છે એ સંભાવના રાખવી જોઈએ. ન જ બને એવું કાંઈ કલ્પી શકાય કે માની શકાય એવા વિચારો આવે છે કે આમાં તો આચાર્યો ગૌણ થાય છે. કુંદકુંદાદી આચાર્યો, સમર્થ આચાર્યો, એમના પણ વચનો છે આપણી પાસે, વેંકટીના વચનો છે. જોકે એ આચાર્યોના વચનોનો સ્વાધ્યાય કરતા પણ ગુરુદેવે એમ જ કહ્યું છે કે આ માત્ર આચાર્યોના વચનો નથી, ભગવાન આમ કહે છે. ત્યારે પણ કે ભગવાન આમ કહે છે એમ કહેવા પાછળ અભિપ્રાય એમ છે કે અર્યંતથી માંડીને સર્વજ્ઞાનીઓ પર્યંત, કોઈ પણ જ્ઞાની પર્યંતના વચનો એક જ અભિપ્રાય, એક જ વિષયને એક જ પ્રકારે સતને સ્થાપિત કરતા હોવાથી એને એમ કહેવામાં કહેનારનો જરા પણ દોષ નથી. પણ બેંકીના વિષયમાં વિશેષ ભાવથી કહ્યું હોય, એમ કોઈને લાગ્યું હોય તો પણ તે યથોચિત જ છે. કેમ કે તે પ્રત્યક્ષ છે, આચાર્યો અત્યારે પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ અને પરોક્ષનો જે આંકડો છે એ જબરદસ્ત વિષય છે અને એ વિષય બહુ ભાગ અજાણ્યો હોય એવું આપણા સમાજમાં પણ લાગે છે અને તેથી આત્મકલ્યાણથી જ વંચિતપણું સ્પષ્ટ એની અંદર આવી જાય. આવો એટલે તો કહેવામાં આવે છે, ખુદ આચાર્યો પણ એમ કહે છે. કોઈ વખત ગાથા રચે છે ત્યારે ગાથાની રચનામાં એવું એ લખતા હોય છે કે જીનવર આમ કહે, જીનેન્દ્રએ આમ કહ્યું હતું, જીનેન્દ્ર ભણિતા એમ કરીને વાત આવે છે. જીનેન્દ્ર તો છે ને, પોતે જ લખે છે, ક્યાંથી કેમ કહે છે? હું લખું છું એમ કહેવાને બદલે જીનેન્દ્ર આમ કહે છે. એક સૂત્રતા છે, એક અભિપ્રાય છે, ભગવાને આમ કહ્યું છે એમને એમની આત્મસાક્ષીથી ભાષે છે. પોતાની અંદરથી ભગવાન આત્મા એની સાક્ષી પૂરે છે લખે છે. એમને એમ ગમે તે વાતને ભગવાનને નામે ચડાવવામાં આવતી નથી. વજન લેવું છે અને પરમ સત્ય છે, જેમ ભગવાન કહે તે પરમ સત્ય, એમ આ કહેનાર હું હો કે બીજા જ્ઞાની હો એમ કહેવું છે. પોતે લખે છે ત્યારે જીનવરનું નામ લે છે અથવા કોઈ જ્ઞાની કોઈ જ્ઞાની માટે છે કે આ ભગવાન કહે છે એનો અર્થ કે એ પરમ સત્ય કહે છે. એના ભાવાર્થને અભિપ્રાયના અર્થને ગ્રહણ કરવો જોઈએ, માત્ર શબ્દાર્થને પકડાય. શ્રીજી નામ કહે છે, શ્રીમદ લખે છે, પોતે જે લખે છે એ વાતને એવી રીતે કહે છે કે શ્રી જીન આમ કહે છે. આમાં જ બીજું છે, ત્યાગના વિષયમાં પોતે પરિભાષા બાંધી છે, વ્યાખ્યા બાંધી છે કે પરદ્રવ્યને લેવા મૂકવાનો ત્યાગ એ ખરેખર ત્યાગ નથી, પણ આત્માના પરિણમનમાં પરપદાર્થ સંબંધી જે અધ્યાસ વર્તે છે અને જેને એકત્વ પરિણમન કહ્યું છે, શાસ્ત્ર ભાષામાં એને અધ્યાસ કહેવામાં આવે છે, એ અધ્યાસના ત્યાગને શ્રીજીન ત્યાગ કહે છે. આમ ત્યાગની પરિભાષા બાંધી છે. પરપદાર્થના ત્યાગને શ્રીજીન ત્યાગ કહે છે એવી પરિભાષા ન બાંધી છે. જીવના પરિણામમાં અનાદિથી થઈ રહ્યો જે પ્રસંગનો અભ્યાસ, એ અભ્યાસનો ત્યાગ થવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. ત્યાંથી જીનને નાખ્યા છે. એ હું કહું છું એ જીનેન્દ્ર કહે છે, બીજું એમાં કાંઈ કેસ છે. વિજયની પ્રતિપાદનની સર્વોત્કૃષ્ટતા પરમ સત્યતા, એનો જે પરમ સત્યતા એમાં રહી છે એનો નિર્દેશ કરવો. જેમ જીન છે તે પરમ સત્ય સ્વરૂપ છે એમ આ વાણી પણ એમણે કહી છે એ પરમ સત્ય સ્વરૂપ છે. એમાં ચિંતિત માત્ર ફેર નથી. શું કહ્યું કે આ કાળે આપણને ગુરુદેવ ઉત્તમ સાથીદાર મળ્યા છે, એટલે કે ગુરુદેવ શ્રીના વચનોથી શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ થાય એ પ્રસંગની ઉપસ્થિતિ જોઈને તેમને ઉત્તમ સાથીદાર કહેવામાં આવ્યા છે. ખુલાસો કરે છે આ વિષયમાં કે ભલે સાથીદાર છે હોય તો પણ સાથીદાર છે એમ પકડીને અમે સંતોષ માનતા નથી કે મનાવવાનો પ્રશ્ન રહેતો નથી. સાથીદાર સાથે હોય તો પણ માર્ગ ઉપર ચાલી જે સુધી પહોંચવાનું તો પોતાને જ છે. આ વાત સાથે સાથે સમજણમાં બરાબર હોવી જોઈએ કે ભલે ઉત્તમમાં ઉત્તમ એવા શ્રી ગુરુનો સાથ હોય તો પણ માર્ગ મારે કાપવાનો છે, માર્ગ ઉપર મારે ચાલવાનું છે, આચરણ મારે કરવાનું છે અને જે સુધી આગળ પણ મારે વધવાનું છે. એ સિવાય એમાં તો બીજી કોઈ વાત છે નહીં. બહુ સુંદર રીતે વિષયને વ્યક્ત કર્યો છે. એમ જ ઉપાદાન ઉપર પૂરેપૂરું બરાબર યથા યોગ્યપણે વજન છે અને તેમ છતાં યથા યોગ્યપણે વ્યવહારનું સ્થાપન કરવામાં આવે છે. અહીંયા વ્યવહારનું ઉત્થાપન નથી કર્યું પણ સ્થાપન કર્યું છે અને એ એક જ્ઞાનીઓના વચનની વિશિષ્ટતા છે કે ચાહે વ્યવહારને સ્થાપે કે ચાહે વ્યવહારને ઉત્થાપે એ સર્વ પ્રક્રિયામાં એક પરમાર્થનું જ પ્રતિપાદન થતું હોય છે. આ એકની વિશિષ્ટતા છે. એમાં ક્યાંય પરમાર્થ ચાલ્યો જાય છે એવું બનતું નથી, ભલે વ્યવહારને સ્થાપે કે ભલે વ્યવહારને ઉઠાપે. સ્થાપવાનો પણ એમનો અધિકાર છે અને ઉઠાપવાનો પણ એમનો અધિકાર છે. આમ છે એટલે શું કહ્યું, બહુ ભાવાઈ વિષય લીધો છે કે વર્તમાનમાં ગુરુદેવ મોજૂદ છે. એટલે એમ કહ્યું કે બહુ ઉત્તમ ઉત્કૃષ્ટ બહુ સારા સાથીદાર આપણને મળ્યા છે. શું કહેવું છે એમાં કે સામાન્યપણે ચોથા કાળમાં પણ જ્ઞાનીનો સંયોગ મનુષ્ય પર્યાય મળવા છતાં બહુભાગ જીવોને થતો નથી, અને આ જીવને વિશે પણ ભૂતકાળમાં અનંતવાર એવું જ બન્યું છે. ક્વચિત ક્વચિત કોઈ જ્ઞાનીનો સંયોગ થાય છે તો જીવ ઓળખતો નથી કે આ જ્ઞાની છે. વળી તેથી ક્વચિત એવું પણ બન્યું છે કે એને ઓઘે ઓળખાણ આવી છે, પણ યથાર્થ ઓળખાણ નહીં આવવાથી એનો જે મહિમા અને કિંમત અને જે પ્રકારે યથાયોગ્ય એની સ્થિતિ થવી જોઈએ એ બની નથી. એટલે બધું અત્યાર સુધીનું વ્યર્થ ગયું. આમ હવે ગુરુદેવના વિષયમાં વિશિષ્ટતા એ બની છે કે તીર્થંકર દ્રવ હોવાથી અને તે પ્રકારનો તેને અનુસરતો વર્તલે અત્યારે તીર્થંકર પ્રકૃતિ બાંધતા નથી, બાંધી નથી આ ભાવમાં,
બરોબર,
તો પણ તેને અનુસરીને કેટલો ઉદય છે. અહીંયા પ્રવર્ત્યો કે એક ધર્મના શાસનના મુખ્ય નાયક તરીકે ઉદયમાન પ્રવૃત્તિ રહી, તેથી અનેક જીવોને સંસર્ગમાં આવવાનું કારણ છે. કેમ કે સામાન્ય રીતે સ્વતની ઘોષણા કરનારના પણ વિરોધ કરનાર જીવો ઘણા રહે છે, અને એમાં પુણ્ય બાહ્ય પુણ્યનો વિષય કાર્યગત થાય છે. બાહ્ય પુણ્યનો હોય તો જ્ઞાની પણ ગુપ્ત રહી જાય, બાહ્ય પુણ્ય હોય તો એના વિકલ્પ સહજ જ એવો આવે કે અનેક જીવો ચીલે, અને એને પણ ગુપ્ત નહીં રહેતા સત્યને વિશેષ વિશેષ પ્રગટપણે કહેવાની પ્રવૃત્તિનો ઉદય રહ્યા. એવી પરિસ્થિતિ જોઈને સામાન્ય રીતે ન ઓળખાય એવું પણ ઓછું બને અને ઓળખાય એવું જાજું બને એવી પરિસ્થિતિ દુર્દેવને રહેવાથી એ ઉત્તમ સાથીદાર મળ્યા. કેમ કે તીર્થંકર દ્રવ હતું, ભાષાના યુગમાં પણ એટલી વિશિષ્ટતા, સંયોગની અનુકૂળતાઓમાં પણ એટલી વિશિષ્ટતા કે જેને લઈને પોતાને જો માર્ગ ઉપર ચાલવું હોય અને ધ્યેય સુધી પહોંચવું હોય તો સંયોગની દ્રષ્ટિએ વિશેષ સાનુકૂળ સંયોગ છે, ઉત્તમ સંયોગ છે એમ કહી શકાય. પણ ચાલે તો નહીતર એ સંયોગ એને છે એમ લાગુ પડતો
વિચાર.